પ્રગટ થાય છે તે બધી અવસ્થાઓને જાણે છે. અને મજાની વાત તો એ છે કે બધી અવસ્થાઓને જાણે છે છતાં બધી અવસ્થાઓથી જુદો છે. જાણે છે એક વાત અને જાણવા છતાં ન્યારો રહે છે, જુદો રહે છે તે બીજી વાત. સાવધાન થઈને સાંભળજો, આ માર્મિક વાત છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. જગતમાં અનંત અવસ્થાઓ છે, તે બધી જ અવસ્થાઓને જાણે છે. એ જાણનાર અંદર બેઠો છે, તે માત્ર જાણે છે અને અવસ્થાઓથી જુદો છે.
મારે એક મહત્વની વાત એ કરવાની છે કે એ જે જાણનાર છે એ પ્રગટ રૂપ ચૈતન્ય છે, એ એંધાણ સદાનું છે. તમે આત્માને માનો કે ન માનો, શાસ્ત્રોનો સ્વીકાર કરો કે ન કરો, અમારો કોઈ આગ્રહ નથી. પરંતુ કૃપાળુ દેવને એમ કહ્યું છે કે જગતમાં એક એવું અસ્તિત્વ છે કે જે પ્રત્યેક સમયે બધી વસ્તુઓને જાણે છે પણ બધાથી જુદું છે. શબ્દ શું વાપર્યો? એ એંધાણ સદાય. આ સૌરાષ્ટ્રનો તળપદી શબ્દ છે. એંધાણ એટલે ચિહ્ન અથવા લક્ષણ. લક્ષણ એને કહેવાય કે જે વસ્તુમાં કાયમ હોય. ગોળનું લક્ષણ ગળપણ છે. આ ગોળનું લક્ષણ ગળપણ છે તે આજે અને અત્યારે 2006ની સાલમાં હોય કે 2012ની સાલમાં હશે કે નહીં, 2005માં તે ગળ્યો હતો કે નહીં, તો કહો ને કે જ્યારથી ગોળ ધરતી ઉપર છે ત્યારથી ગોળ તો ગળ્યો જ છે અને ગળ્યો રહેશે. ગોળનું લક્ષણ જેમ ગળપણ છે તેમ આ જગતમાં જીવ છે તેનું લક્ષણ જાણવું તે છે, તે છે તેનું એંધાણ અથવા નિશાની ચિહ્ન છે. આનંદજીને કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુ પૂછવા ગયા હશે કે આત્મા કેવો છે તે બતાવો ને, અને તે વખતે તેઓ બોલ્યા કે નિશાની ક્યાં બતાવું રે, તેરો અગમ અગોચર રૂપ. નિશાની ક્યાંથી બતાવું? આત્મા તો અગમ છે, અગોચર છે, એ અદ્ભુત અને અદ્વિતીય છે, અવર્ણનીય છે, અતિન્દ્રિય છે, એની નિશાની કેવી રીતે બતાવું? અહીં જુદી રીતે વાત કરે છે, અહીં નિશાની બતાવી દીધી છે. એમ કહ્યું કે તે પ્રગટ છે, એની નિશાની છે. એ એંધાણ, એ નિશાની, એ ચિહ્ન અને એ જ લક્ષણ અને એ બધું અદ્ભુત શબ્દ વાપર્યો કે સદાય. સદાય એટલે ત્રણેય કાળ, એવો નહીં કે જે આજે છે અને કાલે નથી. જ્યારથી અને જ્યાં સુધી એ દ્રવ્ય છે ત્યાં સુધી નિશાની આ છે.
પહેલી વાત એ પ્રગટ છે કે બહુ શાંતિથી ખ્યાલમાં રાખજો કે ગંભીરતા કે માટે શું કહું છું. સાવધાન એટલે એટલા માટે થવાનું છે કે એ પ્રગટ છે. પ્રગટ એને કહેવાય છે કે જેના હોવાપણા માટે કોઈ પણ કારણની જરૂર નથી. સૂર્ય આકાશમાં ઉગ્યો, પ્રગટ થયો. ફૂલ ખીલ્યું, પ્રગટ થયું. બાળક જન્મ્યું, પ્રગટ થયું. શરદ પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ઉગ્યો, પ્રગટ થયું. નદી વહેતી થઈ, પ્રગટ થઈ. પ્રગટ એટલે હોવું, હાજર હોવું. પ્રગટ એટલે તે લાવવાની જરૂર નથી. તમે આત્મા આત્મા છે તેમ વાત કરો છો તો પણ ઠીક છે, આત્મા નથી એમ વાત કરો તો પણ ઠીક છે. આત્મા માનો તો પણ ઠીક અને ન માનો તો પણ ઠીક. નહીં માનો તો નુકસાન થશે, માનશો તો ઘણો લાભ થશે. માનવું ન માનવું તમારી મરજી છે. અહીં તો અહીં તો છે અને પ્રગટ છે. પ્રગટ એટલે પ્રાપ્ત, જેના હોવા માટે કશાની જરૂર નથી, તર્કની દલીલની જરૂર નથી, અરે શાસ્ત્રોની પણ જરૂર નથી.
આ પ્રગટ સાથે શબ્દ વાપર્યો છે રૂપ. આ રૂપ બોલીએ ત્યારે ભ્રમણા થાય છે. રૂપ એટલે આકૃતિ નહીં, રૂપ એટલે રંગ નહીં, રૂપ એટલે કદ કે વજન નહીં, રૂપ એટલે સુંદર, કાળું, પીળું, ધોળું, એ રૂપ નહીં, પરંતુ રૂપ એટલે તેનું સ્વરૂપ. તો પ્રગટ ચૈતન્ય છે અને તેનું સ્વરૂપ પણ છે. શું સ્વરૂપ છે? બહુ મજાનો શબ્દ છે ચૈતન્યમય. ચૈતન્યમય શબ્દ ચિત્તમાંથી બન્યો છે. ચિત્તિ ચૈતન્યમ, જે ચેતે છે, જાણે છે, પ્રત્યેક સમયે જે જાણે છે, એ જાણવાની પ્રક્રિયા નિરંતર જેનામાં ઘટે છે એને કહેવાય છે ચિત્તિ શક્તિ. અને આવી ચિત્તિ જેનામાં છે તેને કહેવાય છે ચૈતન્ય. કોઈ પણ શબ્દને સમજ્યા વગર ન બોલશો પ્રત્યેક શબ્દને જુદો પાડો, બીજને તૂટવા દો, તેમાંથી વડલો થશે. શબ્દને તૂટવા દો, તેમાંથી અર્થ આવશે. આ એકલા શબ્દો કોથળામાં પાંચ શેરી જેવા છે, સ્પષ્ટ નહીં થાય, બરાબર સમજાશે નહીં. ચૈતન્ય એટલે ચિત્તી શક્તિ, અને ચિત્તી એટલે જાણવું, નિરંતર જાણવું. જે જાણ્યા જ કરે છે તેવું, જાણ્યા જ કરે છે તેવો પ્રગટ જેનો સ્વભાવ છે, ભાઈ તારે આત્મા માનવો ન માનવો તારી મરજીની વાત છે. પરંતુ આ જગતમાં એવું એક તત્વ છે જે પ્રગટ સ્વરૂપે છે અને જાણ્યા કરે તેવો તેનો સ્વભાવ છે. તમને કંઈ ખ્યાલમાં આવે છે? તમે શું કરો છો? શરીરથી પણ જાણો છો, ઇન્દ્રિયોથી પણ જાણો છો, મનથી પણ જાણો છો, બુદ્ધિથી પણ જાણો છો. તમે જાણવા સિવાય બીજું કંઈ કરતા નથી. આ જાણનારો ક્યારેય ઊંઘતો નથી, હંમેશા જાગૃત સ્વરૂપે છે. કંઈ સમજાય છે? રાત્રે સૂતા હો અને મચ્છર કરડે ત્યારે જાણનારો બેઠો છે, ખબર પડે કે મચ્છર કરડ્યો, અને ખબર પડતાની સાથે જ મસ્તકમાં સમાચાર પહોંચે છે, સાહેબ જોખમ છે, મચ્છર ડાબા પગના અંગૂઠા ઉપર બેઠો છે. અને હાથને આજ્ઞા થાય કે પહોંચે ત્યાં અને મચ્છરને વિદાય કરો. આ બધું બન્યું તેમાં 2-4 કલાક લાગતા હશે, તત્ક્ષણ બને, કારણ કે અંદર જાણનારો બેઠો છે. જરા ઊંડાણમાં જઈ વાત કરીએ, અનંતકાળથી ચૈતન્ય છે અને અનંતકાળથી સમયે સમયે ચૈતન્ય જાણવાનું કામ કરે છે. આવું લક્ષણ જેનું છે તેને હે શિષ્ય અમે આત્મા કહીએ છીએ.
બસ ગાથા 55 ની અંદર એક ફરી નવી સ્થિતિ, નવો તર્ક અહીંયા કૃપાળુ દેવ આપે છે. એક એ છે કે ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. આ જગતની અંદર અનંતા અનંત પદાર્થો છે. આખા જગતમાં જ્યાં જ્યાં નજર નાખીએ તો કંઈ ને કંઈ પદાર્થ છે, અને એ પદાર્થ સમયે સમયે એની અવસ્થાઓ પણ બદલાયા કરે છે. પદાર્થ છે એટલું જ નહીં, પણ જે પદાર્થ છે એનું અસ્તિત્વ મટી જાય, રૂપાંતર થાય, પરિવર્તન થાય, નવા પદાર્થનું સર્જન થાય, ફરી એ રહે, ફરી એની હાનિ વૃદ્ધિ થાય, ફરી એનું રૂપાંતર થાય, પાછો એ જાય, ફરી નવા પદાર્થો થાય. આ જગતની અંદર અનંતા અનંત પદાર્થોનું આ જગત છે. તો આ બધા પદાર્થોના જગતથી એ પદાર્થોને જાણનાર કોણ છે? આ કોણે કીધું કે આ રૂપાંતર થાય છે, આ બદલાય છે, આ આ હતું પછી આ છે, અમે જોયું ત્યારે પહેલાં કાંઈ નહોતું હવે આ છે? અનેક વખત આપણે આપણી વાતચીતમાં પણ કહેતા હોય કે પહેલાં કાંઈ નહોતું, હવે આ બધું છે. જે છે એ તો એક જ પુદ્ગલ જે પદાર્થ છે એના પરાવર્તન છે, એનું પરિવર્તન છે. એક પણ પરમાણુ નવો જન્મ લેતો નથી. અસ્તિત્વ જે છે તે કાયમ છે. એને જ્ઞાનીઓએ આ પુદ્ગલના અસ્તિત્વને સમજાવવા માટે રૂપક આપ્યું કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંત તો હેમનું હેમ ફસે. ભાઈ, તને ઝવેરીની દુકાનમાં 1000 પ્રકારના ઘાટ જોવા મળશે, અને 5 વર્ષ પહેલાં એ દુકાનમાં ગયા હોય અને ફરી પાછા જાઓ શોરૂમમાં તો કહી શકશો કે હા, મેં 5 પહેલામાં એ ઘાટ રીપ, અને છતાં એટલી જ સંખ્યામાં ઘાટ છે. આ ઘાટ બધા એના એ બદલાયા કરે છે, પણ ઘાટ જેમાંથી બન્યા છે તે હેમ સોનું એ બદલાય છે? એ તો સતત એના એ છે, એમાંથી ને એમાંથી ઘાટ બદલાયા કરે છે. નરસિંહ મહેતાએ એના ભજનની અંદર કહ્યું છે કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, એને નામ દીધા કરો. જુદા જુદા શબ્દો આવ્યા કરે, એ ઘાટની ઓળખાણ જુદી જુદી થયા કરે, પણ અંદરનું જે સોનું છે એ કાયમ રહે છે. દાખલો આપ્યો પેલો, બેને 50 પ્રકારની વાનગી બનાવી, તો એ વાનગી શેમાંથી બનાવી? ચોખામાંથી બનાવી. એને એમ થાય કે બેન આટલી બધી કાળજી તે લીધું, શું કામ લીધું, કેટલા બધા પદાર્થો લાવી છે, કેટલો ખર્ચો કર્યો હોય. પેલી કહે છે, મેં કાંઈ નથી કર્યું, મેં માત્ર ચોખામાંથી જ આ બધું બનાવી દીધું છે. જે લોકો આયંબિલ તપ કરવા જતા હશે એને ખબર હશે, આયંબિલની અંદર એક એવી પ્રકારનો હોય છે કે એક ધનનું આંબેલ થાય. તો એક ધનનું આંબેલ હોય તો આંબેલ કરવા જાઓ ત્યારે તમારે ભાણામાં કાંઈ એક જ ધન મૂકે નહીં, તમને 20-25 આઈટમ આપે. આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે, ઢોકળો જોઈશે, પુડલો જોઈશે, અનેક પ્રકારનો. તમને એમ થાય કે ના, મારે તો એક ધનનું જ આંબેલ છે. અરે, એક ધનનું હોવા છતાં આ બધી જે વેરાયટી છે એ એક ધનની જ છે. જુદા જુદા નામ, જુદા જુદા કંઈક બહેનો શોધ્યા જ કરે, શોધ્યા જ કરે, આનું આમ થાય, આનું આમ કરાય, આનું આમ કરાય, આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. અરે, આજે 10 વર્ષ પહેલાંની રસોઈ અને આજની રસોઈમાં કેટલો ફરક છે. જો શિક્ષિત ભાઈ હોય તો, જળ જેવી હોય તો એ નહીં રોટલા ને એ નહીં શાક, એમાં કાંઈ ફેરફાર ન પડે. પણ જે શિક્ષિત છે, જેને સતત નવું નવું શોધવું છે, એને એને કર્યા કરે છે. એક રત્ન સુંદર વિજયજી મહારાજ સાહેબે એક સરસ મજાનું પુસ્તિકા લખી હતી, એમાં એને એક અનુભવ લખ્યો હતો કે છોકરાઓને પરીક્ષણ આવે એટલે કે કાંઈ ખાતા નથી, નહીં બધા માથ મોઢું ચડાવી દે કે હવે આ 8 દી કેમ પસાર કરવા, કારણ કે ખાવામાં એને રોટલી સાથે બીજું કાંઈ મળતું નથી, કોઈ નવી પદાર્થ નથી મળતા. તો મુંબઈની એક બે બહેનોના ઘરના એને દાખલા આપ્યા, એટલી સરસ વસ્તુ બનાવ્યા કરે એ બેસનમાંથી, ચણામાંથી. તો એના છોકરાઓને તો પર્યુષણ પૂરા થાય તેમ કે મમ્મી તું કંઈક નવું બનાવવામાંથી, શાકભાજી નથી કરવા. એટલી આવડત, એટલી સૂઝ, એટલી કળા, રસોઈ કળા જેને કહીએ, વસ્તુ એકને એક હોય, શાક એકને એક હોય. ઘણીવાર ગામડામાં કંઈ બધા શાક ન મળે, પણ બનાવવાની પદ્ધતિ તો ફેર થાય ને, એનું રૂપાંતર તો કરી શકે ને. કોઈ શાક એમને બનાવો, કોઈ ભરેલું બનાવો, કોઈ તળેલું બનાવો, કોઈ ચોળવેલું બનાવો, કોઈ એની અંદર મિક્સ નાખો, કોઈ એની અંદર બેસન નાખો, શાક સ્વાદિષ્ટ ન બને, બની શકે છે. કારેલાનું શાક ન ખાનારા છોકરાઓ આંગળા ચટીને કારેલા ખાય, એવી રીતે બનાવે, બાફી નાખે, કડવાશ કાઢે, તળી નાખે, એમાં બેસન નાખે, એટલું બધું જુદું જુદું રૂપાંતર થાય. તો રૂપાંતરથી આ જગતનો આ નિયમ છે. આ બધું જાણનાર કોણ? ચેતન. એક છે તત્વ, કયું તત્વનો વિચાર જ્યારે કરે ત્યારે એને લાગે કે પૂતગલે શરીરે બદલાયા કરે છે. પૂતગલનું શરીર બન્યું છે ને, આપણે કેટલા શરીર ધારણ કર્યા છે, તો આવું ક્યારે ધારણ કર્યું હતું? અને હવે કદાચ મરી જાય પછી આવું જ શરીર મળશે કે બીજું મળશે? તો એક પૂતગલના પિંડમાંથી શરીર કેટલા પ્રકારની આકૃતિ ધારણ કરે, પછી પોતાની તો એટલી ખરી, પણ જગતના બધા જીવોની કેટલી આકૃતિ થઈ, કેટલા મોડેલ થયા, કેટલા નમૂના થયા. પૂતગલ પિંડમાંથી શરીરનું બનવું, અને એ 5 ઇન્દ્રિય, હાથ પગ આંખ નાક કાન, છતાં આજે 6 કરોડ લોકો હોય, આ 6 અબજ પૃથ્વીમાં, આપણને 2 હરખા દેખાય નહીં. અરે, આ પૂતગલ પિંડની જ રચના છે. હાથ જેવા હાથ છે, કાન જેવા કાન છે, આંખ જેવી આંખ છે. તો કે ના હો, આનો ઘાટ જુદો છે, આ ઘાટમાં જરા નીચા દેખાય છે, આ ઊંચા દેખાય છે, આ નમણા દેખાય છે, આ સારા દેખાય છે, આનું રૂપ છે, આનું અરૂપ છે, અને કોઈ 2 એક સરખું ન દેખાય. અને આપણે 70 વર્ષ જિંદગી જીવીએ તોય આપણને દરેક ચહેરા જુદા દેખાય, અને આપણે દરેકને ઓળખી જાય, શું કામ? દરેકમાં કંઈક જુદાપણું છે. એક જ બધા પૂતગલનો પિંડ હોવા છતાં દરેકમાં કંઈક જુદાપણું છે. એ જુદાપણું એટલું બધું છે. જેણે આ શરીર શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એ કહે છે કે બે આંખ પણ એક પ્રકારની નથી, બે આંખ પણ એક પ્રકારની નથી. એટલે પાસપોર્ટની અંદર તમારી આંખનો ફોટો લઈએ, અંગૂઠાનો લઈએ, કેમ ભાઈ અંગૂઠામાં શું બીજો ફેરફાર કરવાનો હતો? તો કે અંગૂઠાની છાપ છે એ ભલે કરોડો લોકોની લીધી હોય તો દરેકે દરેક છાપ પૂદગલની વિચિત્રતા, વિશેષતા, વિષમતા આ આપણને પકડાય જ્યારે, અને આ બધાને જાણનાર કોણ? આટલું જુદું જુદું હોય તોય આજે વિજ્ઞાને શોધ કરી, પણ વિજ્ઞાનની શોધ કોણે કરી? ચૈતન્યએ કરી ને કે જડે કરી? શોધ કરનાર કોણ? પછી ભલે આપણે કહીએ કે આટલું વિજ્ઞાન છે એટલે ગમે તે પ્રકારનું એ સ્લાઇડ ઉપર મૂકે એટલે બે આંખની અંગૂઠાની છાપ છે જુદી દેખાઈ જાય, બે આંખની છાપ જુદી દેખાઈ જાય. એક એક વ્યક્તિનો અવાજ જુદો છે, એક એક વ્યક્તિનો અવાજ જુદો છે. બધાની વાત કહીએ તો બધા સુરોનો સંગમ થાય સારે ગમ પધની સા. સાત સુર હોવા છતાં 700 કરોડ લોકો હોય તો એ દરેકની સારેગમ જુદી છે. એ ગાતા હોય ને સમૂહમાં તો પકડાઈ જાય કે ઓલી એ જરાક રાડ પાડીને ગાયું, કોણે ગાયું એ પકડાઈ જાય, કઈ અછાનું ન રહીએ. સાધ પકડાઈ જાય છે, સુર પકડાઈ જાય છે. સુર 7 જ છે અને 7 અબજ માણસો છે તો સુર પકડાય. કેવી વિચિત્રતા છે, કેવી વિશેષતા છે આ જગતનો કોઈ દી વિચાર કર્યો છે કે આખું જગત એ પૂદગલનું પરાવર્તન છે, પૂદગલનું નવીનીકરણ છે અને એ સમયે સમયે થાય. પાછું એ સમયે સમયે થાય, કાંઈ એક દુનિયામાં એક જગતની રચના થઈ ગઈ પછી 10 વર્ષ સુધી એમાં કાંઈ ફેરફાર નથી એવું બને ખરું? કે 10 વર્ષ સુધી કાંઈ ફેરફાર નથી? નહીં બને. આપણે આજે જોયું હોય ને કાલે આપણને લાગે કે આ તો બધું બદલાઈ ગયું. આવી જગતની વિચિત્રતા છે એ પેલા સમજાવે છે કે આ જે જગત છે એની અંદર દરેકે દરેક વસ્તુ એટલી બધી બદલાતી જાય છે, એની પર્યાય બદલાય છે, એની અવસ્થાઓ બદલાય છે, અને એક આત્મા સિવાય જેની જેની બદલાય છે બધા જળ છે. ચૈતન્ય એક જ તત્વ છે જે ચૈતન્ય છે, અને એ આ ઓલા બધા બદલાય છે, એ બદલાતા પોતાને જાણતા નથી. જે બદલાય છે એ પોતાને જાણતા નથી, પણ જે જુએ છે, જે આ પરિવર્તનને જુએ છે, જે આ બદલાવને જુએ છે એ જાણે છે. અને એક સમયે જાણે છે એવું નહીં, સૌ સમયે જાણે છે. એ જ્યારે જુએ ત્યારે જાણે છે, જરાક કંઈ બદલ થયો હોય તો પણ જાણે છે. એ શરીરને રોજ જોતો હોય તરત ખબર પડે કે આજે કંઈક અહીંયા ફેરફાર છે, કંઈક સોજી ગયું હોય એવું લાગે છે, કાં સ્ટીફ છે એવું લાગે છે, કંઈક થઈ ગયું છે. એ સતત જુએ છે, એની જાગૃતિ એ આટલો એનો ચૈતન્ય ગુણ છે. જેમ અવસ્થાનો પર્યાયનો ગુણ સમયે સમયે બદલાય, એમ એ સમયે સમયે બદલાતી પર્યાયને જાણવાનું તત્વ જે છે એ ચેતન છે. એ સમયે સમયે જુએ ને જાણે, જુએ ને જાણે. એ જાણે ત્યારે એના જેવો થઈ જાય, એ જેવું છે તેવું જાણે, બસ પછી એના જેવો એ ન થાય. જેમ છે તેમ જાણે, જેવું છે તેવું જાણે, માત્ર જાણે. આ એની વિશેષતા. ન્યારો એ બધાથી જુદો. ઘાટ બદલાય, ઘાટ જોયા, આપણે નથી બદલાતા. જગતની આ રચનાને જે જોવે છે અભેદ દ્રષ્ટિ રાખીને તે બંધાતો નથી. કેટલું સરસ સૂત્ર 214 પ્રારંભમાં પરમ કૃપાળુ દેવે પત્રમાં આપ્યું છે. અભેદ દ્રષ્ટિ, આ બધાથી હું તો જુદો જ છું અને હું અભેદ છું, હું નથી બદલાતો. અનંત કાળથી હું આ વસ્તુને જોઉં છું, મનુષ્ય પર્યાયમાં પણ આ બધું જોયા કરું છું. તિર્યન જતો ત્યારે પણ જોતો હતો. કોઈ પણ અવસ્થા નિગોઠથી માંડીને સિદ્ધ સુધીની એ આખા જગતને જુએ છે ને જાણે છે. જ્ઞાતા અને દ્રષ્ટા આ એનું સ્વરૂપ છે. એ હર અવસ્થાની અંદર જુએ છે, જોઈ શકે છે, અને જોવા છતાં પોતે બદલાતો નથી, પોતે એકરૂપ થતો નથી. અવસ્થાઓ પોતે પોતાને જાણતી નથી, કોણ જુએ છે એ પણ એને ખબર પડતી નથી. જગતમાં એક જ એવું તત્વ છે કે જે આ બધા પરિવર્તનને જુએ છે અને છતાં પોતે અચલ છે, અભેદ છે, અને જાણે છે અને જાણ્યા જ કરે છે. મૂળ માર્ગમાં કૃપાળુ દેવે શબ્દ મૂક્યો છે, દેહાદિથી ભિન્ન આત્મા રે. સાહેબ, દેહાદિથી ભિન્ન છે, સમજાવો તો ખરા, કેવી રીતે ભિન્ન છે? શું કીધું? ઉપયોગી સદા, બે લક્ષણ કીધા. ઉપયોગી સદા, સદા ઉપયોગવંત છે, સદા જાણે છે. એક સમય પણ એવો નથી કે આ જીવનું જાણપણું ન હોય. અને અવિનાશ, એ કદી એનું અસ્તિત્વ સમાપ્ત થતું નથી. ગમે તેટલા પરિભ્રમણ કરે, ગમે તેટલા મૃત્યુ આવે, દેહના મૃત્યુ થાય છે, આત્માના અસ્તિત્વનું મૃત્યુ થતું નથી. અવિનાશ છે. અરે, આ પદાર્થ એવો છે, આ તત્વ એવું છે કે જેનો કોઈ કાળની અંદર નાશ ન થઈ શકે. જે અને એનો ઉપયોગ અને એનો ગુણ છે, એનું જીવંતપણું છે, એ એના જ્ઞાનમાં છે, એના જાણપણામાં છે. એને ચિત્તિ, ચિત્તિ એટલે ચેતનાર, એ ચૈતન્ય તત્વ કહ્યું છે. બહુ સરસ એ શાસ્ત્રીય શબ્દ છે ચિત્તિનો, ચૈતન્યમય. એ ચૈતન્યમય છે એટલે જાણવાની પ્રક્રિયા નિરંતર જેનામાં ઘટે છે, જાણવાની પ્રક્રિયા નિરંતર જેનામાં ઘટે છે. હું જીવ છું, શું કામ છો? તો પ્રતિ સમય તું કંઈક ને કંઈક પદાર્થને જાણ્યા જ કરશ. તારા જીવનનો એક સમય પણ એવો નથી કે તું જાણતો ન હો. આ જ્ઞાતાપણું, આ દ્રષ્ટાપણું, આ ઉપયોગ, જ્ઞાન અને દર્શન એના સંયુક્તપણે જે ક્રિયા થાય છે એને ઉપયોગ કહેવાય છે. એટલે શાસ્ત્રમાં કહ્યું કે ઉપયોગો જીવ લક્ષણ. ભાઈ, જેને ઉપયોગ છે એ જીવ છે. ઉપયોગ કેવી રીતે ખબર પડી? તો કે જો આ પદાર્થ ત્યાં પડ્યો છે, તરત જ તને ખબર પડી ગઈ છે. ચાલસ અને રસ્તામાં પથ્થર આવ્યો, તરત જ તને ખબર પડી ગઈ પથ્થર છે, તું આમ સાઈડમાં ચાલવી દઈશ. આ ચાલતા ચાલતા આ સીડી આવી, પગથિયા છે, પગથિયા નથી, આ બધું જીવને ખબર પડે છે. આવું તત્વ એ સદા ચૈતન્યમય છે. આવી ચિત્તિ એટલે જેનામાં જાણવાની પ્રક્રિયા નિરંતર ઘટે છે, એવી ચિત્તિ શક્તિ જેનામાં છે તેને કહેવાય ચૈતન્ય. સમયસારજીની અંદર એક જાણનાર, જોનાર અને ચેતનાર એવો શબ્દ પ્રયોગ છે. ચેતનાર એટલે એને ભાન થાય છે. કોઈ પણ વસ્તુ કાંઈ બીજી આવે છે, એનું રૂપાંતર થાય છે. અગ્નિ આવે છે તો એ ખબર છે કે હવે આ ઉષ્ણ છે, આનાથી જરા બાજુમાં ચાલવું પડે. ખાડો આવે છે તો એ જાણે છે, જુએ છે, પણ ખાડો છે એમાં પડશું એ ખબર છે એને. આ ચેતી જાય છે, ચેતનાર છે. જોનાર, જાણનાર અને ચેતનાર આ આત્માના ત્રણ લક્ષણો છે. એટલે જ્યારે જ્યારે કંઈ કોઈ પણ પ્રકારની એવી સ્થિતિ આવે તો માત્ર પદાર્થને જાણે છે એવું નહીં, પદાર્થના દ્રવ્ય સ્વરૂપને જાણે છે એવું નહીં, આ જીવ પદાર્થના ભાવ સ્વરૂપને જાણે છે. દ્રવ્ય સ્વરૂપને તો જાણે, અગ્નિ છે એ જાણ્યું, દ્રવ્ય સ્વરૂપ છે, પણ એને ખબર છે કે આ જાળનાર છે, બાળનાર છે. આવી ચિત્તી શક્તિ આ પૂર્ણ શક્તિ છે, આત્માની વિકસિત શક્તિ છે. જેમ જેમ ગતિ નીચે હોય એમ આ બધી શક્તિઓ અવરાયેલી હોય. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વધારે હોય તો આમાં કંઈ ખબર પડે નહીં. જેમ નાના બાળકને એ વિકસિત ન થયો હોય તો એને અગ્નિ જાણે, પણ અગ્નિને અડાઈ નહીં એમ ન જાણે. શાસ્ત્રમાં ઉદાહરણ આવે કે પતંગિયું છે એ દીવાના મોહની અંદર એટલું બધું અંધ બની જાય છે કે અંદર ઝંપલાવીને સળગી મરે છે, એને ખબર નથી. એટલે ચિત્તી શક્તિ એનામાં ત્યારે અલ્પ છે. જો એને ખબર પડે કે આની અંદરનું પડવાથી મરી જઈશ તો એ ન પડે, પણ એ પતંગિયું જાણતું નથી. આવી અનેક પ્રકારની આ વિશેષતા જીવ તત્વની અદ્ભુત છે. આ ગાથા અહીંયા લખી જ મુનિશ્રીએ કે અદ્ભુત છે, એ જાણવા સિવાય તમે બીજું કાંઈ કરતા નથી. આત્માનું આ એક જીવતું જાગતું પ્રમાણ, જીવતી જાગતી નિશાની. આનંદગંજીને પૂછે છે કે તમે કહો તો ખરા નિશાની આપો, તો કે શું નિશાની આપો? આત્માની નિશાની કોઈ બાહ્ય નિશાની, કોઈ બાહ્ય ચિહ્ન એ અમારી પાસે નથી. અમે તો એમ કહીએ કે એ તો સતત અગમ અને અગોચર છે, છતાં ઉપયોગી છે, ઉપયોગી છે, અને બધી અવસ્થાને વિશે એ ઉપયોગ જાણે છે. એટલે કહ્યું કે સૂતો હોય ત્યારે પણ પગ ઉપર કંઈ ઉપદ્રવ થાય, ઉંદર આવે કે મચ્છર આવે, તો પણ જાણનાર કોણ? ચૈતન્ય, શરીર નહીં. એ અંદર સતત જાણે છે. એ જાણતો હોવાને કારણે તરત જ સુરક્ષાના પગલા ભરાઈ જાય છે. આ ચૈતન્ય અનંત કાળથી છે અને અનંત કાળથી એ જાણવાનું કામ કર્યા કરે છે. આવું લક્ષણ જેનું છે, સતત જાણવાનું કામ જે કરે છે, કરી શકે છે, એને હે શિષ્ય અમે આત્મા કહીએ છીએ. ક્યારેક વિચારવું, સાંભળવામાં તો જરા બહુ આનંદ આવી જાય, પછી વિચારવામાં બેસવું અને એની અનુપ્રેક્ષા કરવી, ગુરુના બોધનું મનન ચિંતન કરવું, અનુપ્રેક્ષા કરવી. ઓહો, આ હોલની અંદર હું જ્યાં બેઠો હું જ્યાં, પછી વિચાર કરવો કે કેટલી બધી વસ્તુ છે અને મારી ઉપસ્થિતિ નથી તો આ બધી વસ્તુ છે એને કોણ જાણે છે? ભલે ને હીરા મોતી જેડા હોય, કોણ જાણે છે? અને કોઈ એને જાણતું નથી તો વસ્તુનું મૂલ્ય શું, અર્થ શું, મતલબ શું? જો કોઈ જુનારો ન હોય તો આપણા ઘરે સરસ મજાની સજાવટ કર્યા પછી આપણી પહેલી ઈચ્છા શું હોય છે? પચીસ 50,000 રૂપિયા ખર્ચીને પાર્ટી રાખીએ, વાસ્તુ કરીએ, શું કામ? તારે અત્યારે ઘર બનાવ્યું છે એમાં આટલી બધી લોન લીધી છે, આટલો ડૂબી ગયો છું, એમાં ખાતર ઉપર દીવો શું કામ કરસ? એના કરતા બે દાગીના ઘરમાં લાવને, બે ચીજ લાવને, તો કે ના, બધાને બોલાવા, શું કામ? ત્યાં બધું કર્યું છે, એ જો કોઈ જાણનાર નથી તો આનું કોઈ. બધા આવે જુએ પછી કે સરસ કર્યું છે, બહુ સરસ કર્યું છે, અને એમાં એક બે વસ્તુને જે વખાણ કરે અને પોતે કર્યું હોય, આ ડિઝાઇન, આ ફ્રેમ, આ બહુ સારી છે, તો મેં કર્યું છે એમ કીધા વિના રીએ ખરા? પોતે કર્યું હોય, દીકરાએ કર્યું હોય, દીકરીએ કર્યું હોય, વહુએ કર્યું હોય, જો વહુએ સરખું બનતું હોય તો કયો મારી વાહ હોશિયાર છું. એને બધું ખબર પડે છે. પણ એ તો પોતાની પાછી મનસ્થિતિ ઉપર આધાર છે. આ બધી જ વસ્તુમાં મહત્વ વસ્તુનું કે જાણનારનું, જાણનાર. જો જાણનાર નથી તો જગત સ્મશાનવત છે, શૂન્ય છે. આ જગતની ગમે તેવી પ્રકૃતિની રચના છે એ અર્થહીન છે. આટલા બધા પ્રકૃતિના સૌંદર્યના સ્થાન છે પણ નો વિઝિટર, પતી ગયું, સ્મશાનવત, કંઈ જ નહીં. આખું મહત્વ જાણનારનું છે. ગુરુ કહે છે, હે શિષ્ય, હે મુમુક્ષુ, હે જિજ્ઞાસુ, આ તારી ઓળખાણ અમે તને આપીએ છીએ. આ જે અનંતકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે અને રહેશે ત્યાં સુધી જાણ્યા જ કરશે એવો જેનો સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ જ્યારે ક્યારેય પણ એનો મટશે નહીં, એવું દ્રવ્ય જો આ જગતમાં હોય તો તું છો, એ જીવ છે. બરોબર છે, વાત બેસે છે? હે, પણ જાણનારો ક્યારે જણાય? કે જાણનારા ઉપર જ્યારે અનુપ્રેક્ષા થાય, મનન થાય, ચિંતન થાય, એને તો લખી નાખ્યું કે જાણનારો જણાય છે. પણ આપણી તો વાત એ છે કે જાણનારો કોણ છે એ જ ખબર નથી, જણાય ક્યાંથી? એટલે પુસ્તક વાંચવાથી ક્યારેય જણાતું નથી, આત્મા પકડાતો નથી. આવા તો હજાર ચોપડી બધી ભેટમાં દઈ દઈ, કોઈએ આત્મા જાણ્યો નહીં, ચોપડી વાંચી લીધી. એટલા માટે હું કહું છું કે જ્યારે સ્વાધ્યાયની અંદર કંઈ પણ વસ્તુની ઉલ્લેખ થાય સદગુરુના બોધનો, ત્યારે એનો પછી પોતે પોતાના સ્તર ઉપર મનન, ચિંતન અને અનુપ્રેક્ષા કરવી કે શું વાત કરી સદગુરુએ, શું સમજાવ્યું. આ મારું સ્વરૂપ એક જ લક્ષણથી સમજાવી દીધું કે તું જાણનારો છો. ઘટપટ આદિ કેતા આખું સમસ્ત જગત એને તું જાણસ. આ તારી શક્તિ, આ તારી તાકાત. જગતમાં કોઈ ચીજ, કોઈ પદાર્થ એવો નહીં કે જેને તું જાણી ન શક. એવું તારું પૂર્ણ સ્વરૂપ, પંચેન્દ્રિય અને છ પર્યાપ્તિ, બધી જ ઇન્દ્રિયોની શક્તિ પૂરેપૂરી છે, વિકસિત છે. તું ક્ષમતાવાન છો. જરાક તારું માઇન્ડ, તને જરાક એક માહિતી મળે એટલે દરેક વસ્તુ તું જાણી શક, એટલી તારી તાકાત છે. હવે જગતને જાણવા માટે કોઈ વધારે ઇન્દ્રિયની જરૂર નથી. આ પાંચ છે એમાં આખું જગત આવી ગયું છે. એના ગમે એટલા રૂપ થાય તો હવે કોઈ છઠ્ઠી ઇન્દ્રિયની જરૂર, તું જાણી શકીશ. આવું પૂર્ણ સ્વરૂપ તને મળ્યું છે. માનવ દેહ શુભ છે, પૂર્ણ છે. પાંચેય પદાર્થના પરિવર્તનને જે જાણી શકે એવો માનવ દેહ છે. જગતમાં દ્રવ્ય છ અને છ એ છ દ્રવ્યમાંથી આ એક દ્રવ્ય એવું છે કે પાંચેયનું સ્વરૂપ જાણી શકે, પાંચેયનું સ્વરૂપ પૂર્ણપણે જાણી શકે એવું છે. છતાં જાણનારો પોતાને જાણતો નથી. જે વાત કરી કે જાણનાર તે માન નહીં, જાણનારો પોતાને માનતો નથી, હે શિષ્ય, આ કેવી અચરજની વાત છે. કૃપાળુ દેવે પદમાં કીધું, આપ આપ કો ભૂલ ગયા ઇનસે ક્યા અંધેર. અરે ભાઈ, અનંત કાળ ગયો, તું તને જ ભૂલી ગયો, આનાથી બીજું મોટું અંધેર જગતમાં કયું છે? અદ્ભુત વાત ચાલે છે. ગાથાનું વિવરણ મુનિશ્રીએ પણ કૃપાળુ દેવના એક એક ભાવને ખોલી ખોલીને બતાવ્યા છે. કોઈ ગાથા સામાન્ય રીતે ચાલી જાય એવું છે નહીં, એમને વહી જાય એવું છે નહીં. આત્મસિદ્ધિ તો આપણે અનંતવર કરી નાખી, પણ આપણને આ વિચારણાથી આત્માનો પકડાયો. આત્મસિદ્ધિ વાંચીને આત્મા સિદ્ધ તો ન થાય, એ તો પુરુષાર્થ કરવો પડે, પણ જણાય તો ખરો. કે હું આત્મા છું, આ શરીર નથી હવે, એટલું તો જણાય કે નહીં આત્મસિદ્ધિમાંથી? તો આત્માની ઓળખાણ, આત્માની આરાધના અને આત્માની સિદ્ધિ, આ એના ત્રણ ભાગ છે. તો એ પેલા પોતાનું સ્વરૂપ જાણતો નથી તો સિદ્ધિ કેવી રીતે કરશે, કોની કરશે સિદ્ધિ? એટલે આ બહુ મહત્વનું છે. શું કહ્યું? એ નામરૂપ શરીરનું છે અને હું એને જાણનારો છું. એક જરાક એક સ્વિચ થોડીક બદલાઈ જાય ને તો આ બધું સરખું થઈ જાય. એટલે એની યુક્તિઓ બધી આપી છે. હવેની બધી ગાથાઓમાં ગુરુદેવ યુક્તિ આપે છે કે જો આ બહુ સ્વાભાવિક છે, નાના નાના તર્કથી પણ તને આવું જબરજસ્ત તત્વ પકડાઈ જશે. આગળ
અદ્ભુત ગાથા છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પણ તમે જુઓ તો ને, પણ તમે જુઓ તો ને, તમે જોતા નથી પણ તમે અંદર ભળી જાઓ છો. સુરતની ઘારી ખાતા ખાતા ક્યારેય અંદર જોતા નથી પણ ઘારીમય થઈ જાઓ છો. ઘારી અને તમે એક, તમે જોતા નથી, સ્વાદ લેતા નથી, તદાકાર થઈ જાઓ છો. આઈસ્ક્રીમ ખાતા ખાતા તમે ખુદ આઈસ્ક્રીમ થઈ જાઓ છો, જુદા રહેતા નથી. અંદરમાં એક એવું તત્વ છે જે સર્વ અવસ્થાને વિશે ન્યારો છે, જે પ્રગટ રૂપ છે. આત્મા પ્રગટ છે. લોકો એમ કહે છે કે આત્મા અરૂપી છે, આત્મા દેખાતો નથી, એનામાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, આકૃતિ નથી, પણ એનું રૂપ પ્રગટ છે. શું છે એનું રૂપ? એના સ્વરૂપનું વર્ણન કરો તો કહે ચૈતન્યમય. ચૈતન્યમયનો અર્થ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ છે. નિગોદમાં હતા ત્યાં પણ જાણતા હતા, થોડું અલ્પ, અતિ અલ્પ, અને સિદ્ધ અવસ્થામાં જશો ત્યારે પણ જાણશો, બધું જ જાણશો. ક્યાં સર્વજ્ઞ અવસ્થા, ક્યાં સર્વજ્ઞ અવસ્થા અને ક્યાં નિગોદ એટલે અલ્પજ્ઞ અવસ્થા. વચગાળામાં ઘણી અવસ્થાઓ થાય છે. ઓછું જાણો, વધારે જાણો, પૂરું જાણો, અધૂરું જાણો, સંપૂર્ણપણે જાણો, છદ્મસ્થ અવસ્થામાં જાણો, મતિ જ્ઞાનથી જાણો, શ્રુત જ્ઞાનથી જાણો, અવધિ જ્ઞાનથી જાણો કે મનપર્વ જ્ઞાનથી જાણો, અલ્પ જાણો કે વધુ જાણો, પણ જાણવાની પ્રક્રિયા ચાલુ. એ પ્રક્રિયા ક્યારેય બંધ નથી થતી. જે દિવસે આત્માની જાણવાની પ્રક્રિયા નહીં થાય તે દિવસે આત્મા નહીં હોય. ચિંતા ન કરશો એવું નહીં બને. કોણ કહે છે કે આત્મા નથી? આત્મા દેખાતો નથી, દેખાય છે. જોતા આવડવો જોઈએ. શેનાથી દેખાય છે? તેનું સ્વરૂપ શું છે જાણ્યા જ કરે છે, એ જ એનો સ્વભાવ છે. અને આવી નિશાની સદાય જેનામાં વર્તે છે, કોઈ દિવસ એ નિશાનીનો ભંગ થતો નથી. એવું જે આત્મા, એવું જે ચૈતન્ય તત્વ, તેને શિષ્ય, તેને હે શિષ્ય તું જાણ.
ઉપરની વાત કર્યા પછી પરમ કૃપાળુ દેવ ભારે માર્મિક વાત કરે છે, સાથે સાથે વિનોદ પણ કરે છે, પારમાર્થિક વાત હસતા હસતા કરે છે. મોટા ભાગે આધ્યાત્મની વાતો કરનારા ભારે ખમ મોટું મો રાખી કરતા હોય છે. હું તમને કહું છું કે ગંભીર થઈને વાતો ન કરશો. અને બે જણાને તો ખાસ ભલામણ કરું છું. એક ડૉક્ટરને કહું છું કે તમારે સ્ટેટોસ્કોપ કાને લગાડો અને દર્દીને તપાસો, ત્યારે ભારે ખમ મો ન કરશો, દર્દી અડધો મરી જશે. હસતા હસતા કરશો કે હું આવી ગયો, તમે ચિંતા કરશો નહીં, મટી જશે. જેમ ડૉક્ટરને હું કહું છું તેમ આધ્યાત્મિકની વાત કરનારને પણ હું કહું છું કે સાહેબ ગંભીરથી ને વાત ન કરશો. આત્મા તો આનંદમય છે, ઉદાસીન નથી, શોકમય નથી. આત્માનો અનુભવ કરવો, આત્માની વિસ્મૃતિ કરવી તે આનંદની વાત છે. આત્માની સ્મૃતિ કરવી તે આનંદની વાત છે. આત્માનો અનુભવ કરવો એ તો જીવનનું દર્શન છે. કૃપાળુ દેવે વિનોદમાં પણ અદ્ભુત વાત કરે છે. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, પણ જાણનારને માન નહીં કહીએ, કેવું જ્ઞાન? તું જાણનારને માનતો નથી, આ તારું જ્ઞાન કેવું છે? અમને તો આશ્ચર્ય થાય છે. બહુ સરળ ભાષામાં આ ધોનીની બેટિંગ કરે છે. કેવી અદ્ભુત બેટિંગ! અરે ઘટપટ આદિ જાણ, તું તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, આ બે શબ્દો વારે વારે આવે છે. ઘટ એટલે માટીમાંથી ને બને છે અને પટ એટલે કપડું. ટૂંકમાં જગતમાં જુદી જુદી અસંખ્ય વસ્તુઓ છે. કાપડિયાની દુકાને જાઓ તો કેટલા પ્રકારના કપડા, ઝવેરીની દુકાન જાઓ તો કેટલા પ્રકારના દાગીના, બૂટ ચંપલની દુકાને જાઓ તો ઘણા પ્રકારના બૂટ ચંપલ. આ જગતમાં વેરાયટી છે, ઘણા બધા પદાર્થો. હે શિષ્ય, તું ઘડાને જાણે છે, તું કપડાને જાણે છે, તું જુએ છે ને, તો તું ચૈતન્યમય, તો તું ચૈતન્યમય છો ને, તું પ્રત્યક્ષ છો ને, તું જાણનાર છો ને, તું પ્રત્યેક સમયે જાણે છે, જાણવાનું કામ તું કરે છે ને. ટૂંકમાં જગતની બધી જ વસ્તુઓને તું જાણે છે. ઘરમાં જાઓ તો નથી જાણતા કે આ સોફા, આ ટીવી, આ ચંપલ, આ બરણી, આ અથાણું, આ શાલ, આ તો ઘણા ઘણા નામ લીધા, પણ હજારો વસ્તુ છે અને તેને તમે જાણો છો, અને જાણો છો એટલે માનો છો. તમને કહેવું નથી પડતું કે તમે માનો. ઘટપટ આદિ જાણ તું તેથી તેને માન, દલીલ કરવી જ પડતી નથી. થાળીમાં શીરો પીરસે અને પછી રાંધનાર કહેવું પડે કે આને શીરો કહેવાય? શીરો જ છે. જોયું, જાણ્યું અને અનુભવ્યું. અમને આશ્ચર્ય થાય છે કે કપડાને, ઘડાને અને એવી અસંખ્ય વસ્તુને તું જાણે છે અને તેને છે એમ માને છે. આ પણ નવાઈ તો અમને ત્યાં જ થાય છે કે જાણે છે તેને માને છે, પરંતુ જાણનારને માનતો નથી. અંદર જાણનાર બેઠો છે, તેને માનતો નથી. અદ્ભુત વાત કરી છે. જે જાણનાર બેઠો છે તેને ના પાડે છે. ઘોડો જોયો, કપડું જોયું, મકાન જોયું, ઘરેણા જોયું, તે બધું માન્યું, પણ અંદર જાણનારો બેઠો છે તેને માનતો નથી. તે કેવી વાત કહેવાય? દીકરાને માન્યો, બાપને માન્યો, બાપને માનતો નથી. બાપ છે તો દીકરો છે. કદાચ હાજર નહીં હોય, મરણ પામ્યો હશે, પણ હશે તો ન હોય તેવું બને નહીં. તું જાણનારને, તું જેને જાણે છે તેને માને છે, પણ તે તારા જાણનાર જે બેઠો છે તેને માને નહીં. તે તારું જ્ઞાન કેવું કહેવાય? ભારે ઠપકો આપ્યો.
શાસ્ત્રોને બાજુએ મૂકો 5 મિનિટ, તર્ક અને વાદ વિવાદને બાજુ પર મૂકો. રોજ બરોજના જીવનમાં સરળ ઘટના ઘટે છે તેમાંથી બોધ લો. જગતમાં ઘણા પદાર્થો છે તેને જાણો, જાણો છો તેથી માનો છો. લમણાફોડ કરવી પડતી નથી. જમવામાં મીઠાઈ પીરસી હોય તો કહેવું પડતું નથી, મીઠાઈ છે તે જાણો છો અને માનો છો. અને દબાવીને ખાઓ છો તે વખતે કોઈને પૂછીને નક્કી કરો છો કે આ મીઠાઈ કેમ છે, બીજું કેમ નહીં, કઈ દલીલ કરતા નથી. અમારો વાંધો ત્યાં છે કે હે શિષ્ય, તું જેને જાણે છે તેને માને છે, પણ જેનાથી તે વસ્તુ જણાય છે તે જાણનારને માનતો નથી. તું એનો ઇનકાર કરે છે, તું એની ના પાડે છે. અમને નવાઈ લાગે છે કે આ તારું જ્ઞાન કેવું કહેવાય. માટે આત્મા છે એમ નક્કી થાય છે. શિષ્યે કહ્યું હતું કે અથવા દેહ જ આત્મા છે, આત્મા છે તે શબ્દ સ્વીકારી લઈએ, પણ સાહેબ શરીર છે તે જ આત્મા છે, આત્મા બીજો નથી. હવે તેનો જવાબ આપે છે.
બસ અહીંયા આ ગાથાનું વિવરણ અહીંયા પૂરું થાય છે. તો અહીંયા ફરીથી વાત એ મૂકી છે સર્વ અવસ્થાને વિશે ન્યારો સુધા જણાય. જેટલી જેટલી અવસ્થા છે પર પદાર્થની, એ પર પદાર્થની અવસ્થામાં પોતાની શરીરની અવસ્થા પણ આવી જાય. એ અવસ્થા એટલે વર્તમાન શરીરમાં થતી અવસ્થા, બાળ યુવાન વૃદ્ધ અવસ્થા, રોગી નિરોગી અવસ્થા, તંદુરસ્ત દુરસ્ત અવસ્થા, હર્ષ શોકની અવસ્થા, એ પણ આવી જાય. અને અનંત શરીર ધારણ કર્યા એવી જુદી જુદી અવસ્થા, તિરંચની અવસ્થા, પશુની અવસ્થા, પક્ષીની અવસ્થા, જળચર પ્રાણીની અવસ્થા, સ્થળચર પ્રાણીની અવસ્થા, નભચર તરીકે પોતે હતો, હિંસક હતો, પાલતુ હતો, ઘાતકી હતો, આ બધી અવસ્થા છે. આ બધી અવસ્થામાં પોતે ન્યારો છે. ચિંતનની ધારા જ્યારે ઊંડી ઉતરે છે ત્યારે માત્ર પોતા પરની અવસ્થા અને પર કહેતા શરીર પણ પર છે. હું પણ જેને હું પણ માનતો હતો તે પણ પર છે, કેમ કે એની બધી અવસ્થાને હું જાણનારો છું. જન્મથી મૃત્યુ સુધીની શરીરની અવસ્થાને હું જાણનારો છું. એ અવસ્થા જેવી થઈ તેવી એનો હું સાક્ષી છું, રિપોર્ટર છું. કે સાહેબ, 10 વર્ષ પહેલાં મને રોગ થયો હતો, એવો રોગ થયો હતો, આમ હતું, તેમ હતું, આવી પીડા હતી, આટલી તકલીફ હતી, આવા ઉપચાર કર્યા, આવી સેવાઓ કરી, આટલી દવાઓ ખાધી. આ બધું કહેનાર કોણ છે? શરીર નથી. શરીરની અવસ્થાને જાણનાર જે છે એ જુદો છે. એ આ અવસ્થાને પણ જાણે છે ને પછી પોતાની સારી અવસ્થા, કે સાહેબ આટલી આટલી યાત્રા કરી, એક એક દિવસમાં 2-2 વાર પહાડ ચડી જતા હતા, આનું આમ કરતા હતા, તો પણ અમને કાંઈ વાંધો આવતો નહોતો. આ રિપોર્ટર છે, આત્મા છે એ રિપોર્ટર છે, જાણનારો છે. રિપોર્ટર રિપોર્ટ કોનો કરે? પર પદાર્થનો કરે, પર અવસ્થાનો કરે. સર્વ અવસ્થાને વિશે કહેતા, જગતના તમામ પદાર્થોની અવસ્થા, મુશ્કેલી એ થાય છે મુમુક્ષુ જીવની કે બાકીની અવસ્થા જીવે ત્યારે પોતાની અવસ્થા પાછો વિચાર કરતો નથી કે મારી અવસ્થાનો પણ હું તો જાણનાર જ છું. મારું ગોત્ર, મારી જાતિ, મારું બાળપણ, મારું શરીર, મારી ટેવ, મારી ખૂબીઓ ખામીઓ, એ બધું હું જાણું છું. અને એ જાણનાર તત્વ જે છે એ આનાથી જુદું છે. જે દિવસે હું ભયંકર બીમાર થયો ત્યારે પણ આ છે, અને બહુ તંદુરસ્ત છું ત્યારે પણ આ છે. જાણનાર તો બે અવસ્થાને જાણે છે, બંનેમાં એ જુદો છે, એમાં કંઈ ફેરફાર નથી. આટલી ભિન્નતા કરતો જાય, આટલું એનાલિસિસ કરે, આટલું પૃથક્કરણ કરે, અને આ પોતે કરી શકે છે એવી એનામાં જ્ઞાનની તાકાત છે. જ્ઞાન જેટલું સ્થૂળ છે એટલું સૂક્ષ્મ પણ છે. ઉપયોગ જેટલો જાડો છે એટલો જ ઉપયોગ ઝીણો પણ હોઈ શકે છે. કેમ કે ઉપયોગની તીવ્રતા, જો એની મલિનતાને ખસેડો, જો ઉપયોગની અસ્થિરતાને ખસેડો, તો ઉપયોગ નિર્મલ થશે, એકાગ્ર થશે, સ્થિર થશે. સ્થિરતા, એકાગ્રતા અને નિર્મલતા આ ઉપયોગની શુદ્ધતા છે. શુદ્ધ ઉપયોગ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. ઉપયોગ શુદ્ધ નથી એટલે આ બધી રામાયણ છે. બધી આપણી મુશ્કેલી છે, પકડાતું નથી, આત્મા ઓળખાતો નથી, એનું કારણ કે ઉપયોગરૂપ આત્મા છે પણ એ ઉપયોગ અશુદ્ધ છે. જો એને આ અશુદ્ધિઓ કસાઈની કાઢી નાખીએ, વિષય વાસનાની કાઢી નાખીએ, તો આત્માના ઉપયોગ જેવું શુદ્ધ તત્વ જગતમાં એ કંઈ નથી. એ સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જાણે. આ લક્ષ્ય આવે કે મારી અવસ્થા તો આ જન્મમાં પણ અનંત થઈ છે અને જન્માંતરમાં અનંતા અનંત થઈ છે. એ બધાથી પણ આ એનો જાણનાર, એનો રિપોર્ટર, એનો રેકોર્ડર, એનું રજિસ્ટર કરનાર એ તો જુદો જ છે. જેટલું જ્ઞાનનો ક્ષયોપશમ થાય એટલું બધું જાણી શકે. તીવ્ર ક્ષયોપશમ હોય તો આ જીવનની એક એક ઘટનાને જાણે. એથી વધારે તીવ્ર ક્ષયોપશમ હોય મતિ જ્ઞાનનો તો જાતિ સ્મરણ જ્ઞાન થાય. અને પૂર્વ ભવની અંદર ગમે તે તિરેંચના ભાવમાં હોય, દેવના ભાવમાં હોય, છતાં પોતાની બધી જ પ્રવૃત્તિઓને અહીંયા બેઠો બેઠો જાણી શકે. વાત ભૂતકાળની છે. કૃપાળુ દેવે 64માં પત્રમાં કીધું છે કે આ સ્મૃતિ જ્ઞાન નથી, જાતિ સ્મૃતિ જ્ઞાનનો એક પ્રકાર છે, અનુભૂતિનું જ્ઞાન છે. અનુભૂતિનું જ્ઞાન છે એટલે પોતાને પૂર્વ ભવ સાંભળે છે એટલું જ નહીં, પણ એ ઘટનાઓ અનુભવ ગમ્ય થાય છે, સ્મરણમાં નથી. અમુક વાત સ્મરણમાં હોય કે અમે આમ હતા, વાત પૂરી થઈ ગઈ, હતા એટલે પતી ગયો. અમે મહાવીરના શિષ્ય હતા એ સ્મૃતિ નથી, અનુભવ છે. એટલે મહાવીર જેમ કહેતા હતા અમે એની સાથે ચાલતા હતા, અમે વિહાર કરતા હતા, પ્રભુનો બોધ સાંભળતા હતા, આ બધો અનુભવ થઈ જાય ત્યારે. અને અનુભવમાંથી લખે, સહેજ સ્મરણે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સાંભળે છે. અમે જે કંઈ તમને આ કહીએ છીએ એ વિતરાગના વચન કરતાં બીજું કંઈ કહેતા નથી. 2500 વર્ષનો ગાળો છૂટી જાય, 800-900 ભવ છૂટી જાય, માત્ર સ્મરણ નહીં અનુભવ. અત્યારે પ્રત્યક્ષ ભગવાન મહાવીરની સાથે હોય, મહાવીર એને કહેતા હોય ને એ સાંભળતા હોય, એની સાથે વિહાર કરતા હોય, આવી અદ્ભુત દશા, એ પણ એને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. પણ પેલું જાતિસ્મરણ જ્ઞાન ઘણું આછું પાતળું, કે અમને એમ થાય છે કે અમે આ ગામમાં જૈનમાં હતા, ત્યાં અમારા બાપા હતા, અથવા આને કોકે મારી નાખ્યા હતા, ત્યાં ઝાડ હતું ને ઘર હતું. એ બધી સ્મૃતિની વાત છે. સ્મૃતિનું જોર ઝાઝુ નથી ટકતું, એકેય અનુભવ એને આવતો નથી, એટલે એ ઉપકારી થતું નથી આત્મકલ્યાણમાં. જાતિ સ્મરણ જ્ઞાન એ મહત્વનું છે કે જે ઉપકારી થાય, અને ઉપકારી એ થાય કે જે અનુભવપૂત થાય છે, એવો અનુભવ એને થાય છે. આવું બની શકે છે. તને દરેક અનુભવની અંદર કહે છે કે જાણનાર છે એ ન્યારો છે, માટે જ થાય છે. વસ્તુ બદલાય અને અનુભવ કરનારો એમનેમ સ્થિર રહે. એટલે કહે છે કે કોઈ કહે છે કે આત્મા જાણતો નથી, આ જણાતો નથી, શું છે રંગ રૂપ રસ ગંધ સ્પર્શ, શું છે, કાંઈ નથી, તો કંઈક તો કયો એની નિશાની? તો કે છે એક એંધાણ છે એનું, એ પ્રગટ છે, એ પ્રગટ છે. લક્ષણ, આ લક્ષણ ખ્યાલમાં આવે છે આપણને, એમ થાય પ્રગટ છે એટલે આંખની સામે છે. પ્રગટ એટલે શું? તરત પ્રત્યક્ષ ડિક્શનરી મિનિંગ શબ્દોની વાત, શબ્દથી આગળ જઈ ન શકે, બુદ્ધિનો બેર. પ્રગટ છે આત્મા, તો અત્યારે પણ હું છું સાહેબ, દેખાતો ને, તોય તું છો, તું પ્રગટ છો. અને કેટલી વસ્તુ દેખાતી હોય છતાં અપ્રગટ છે, તમને ભાનમાં જ નથી આવતી, લ્યો વસ્તુ હોવા છતાં, તો એ અપ્રગટ છે. પ્રગટ છે એટલે જે જણાય છે, જે જાણવાની સતત પ્રક્રિયા કરી રહ્યો છે, જેના થકી જગત જણાતું જાય છે, આ એનું પ્રગટ સ્વરૂપ છે. હાજરા હજૂર છે, જીવંત છે, એ એંધાણ સદાય પ્રગટ રૂપ ચૈતન્યમય, એનું ચૈતન્ય સ્વરૂપ છે, એ છાનું નથી, મૃત નથી, અદ્રશ્ય નથી, એ પ્રગટ છે. તને પ્રત્યેક સમયે આખા જગત સાથે તું જાણવાથી જોડાયેલો છું, જ્ઞાનથી જોડાયેલો છું. આવો તું પ્રગટ છો, તારી હાજરી પ્રગટ છે. અને ઘણી વાર આપણે કહીએ છીએ કે હું ત્યાં હતો ને, મેં નજરો નજર જોયેલું છે, હું ત્યાં હતો, મારો અનુભવ છે, હું એને અનુભવથી જાણું છું. કેટલી પ્રગટતા છે એની? તો કે છે એ દેખાતો નથી પણ જોતા આવડવું જોઈએ ને, એ મુનિશ્રીએ પ્રશ્ન કર્યો કે આત્મા દેખાતો નથી એવું લબલબ કર્યા કરસ, પણ તને જોતા આવડતું નથી, સેનાથી દેખાય? જે સ્વરૂપ જાણ્યા જ કરે છે, એવો જેનો સ્વભાવ છે, આવી નિશાની જેની સદાય વર્તે છે, આ નિશાની આપી, આ એંધાણ આપ્યું, આ લક્ષણ આપ્યું, અને લક્ષણ ટાઈમિંગ નથી, અમુક સમયે વિચારીશ ત્યારે આવે, લક્ષણ આવે ત્યારે પકડાય, નહીં તો નહીં પકડાય, એવું નથી. આ તો સદાય છે, આ વીજળી જેવું નથી, ઘોર અંધકાર છે દેખાય પણ ચમકારો થાય ત્યારે, એવું નથી, આ તો સદાય છે. કોઈ દિવસ એ નિશાનીનો ભંગ થતો નથી. એવો જે આત્મા, એવું જે ચૈતન્ય, એવું જે તત્વ, તેને શિષ્ય તું જાણ. આ જગતની અંદર તારી વિશેષતા કેવી છે કે જેને તું જાણસ એને માનસ, યુ નેવર ડાઉટ. જેને તું જાણસ એને તો નિશંકપણે વિધાઉટ અપીલ માનસ. ન જાણ્યું તો કોકને પૂછસ કે આ શું છે, પણ જાણ્યા પછી
પછી તો જાણી પોતે એનો માસ્ટર હોય ને કોઈ ન જાણતો હોય તો આટલી તને ખબર નથી. આ છે આ તારામાં આટલી ઓથોરિટી ક્યાંથી આવી, આટલો વિશ્વાસ ક્યાંથી આવ્યો? કેમ કે તું જાણસ એટલે માનસ, તારી માન્યતાનો આધાર તારું જાણપણું છે. તે જાણ્યું ન હોય તો તું આટલો બધો માન્યતા તારી દ્રઢ ન હોય. આમ હશે આમ ન પણ હોય, આમ હોય ને કદાચ ન પણ હોય, કારણ કે તારી માન્યતા શિથિલ છે. એનું કારણ કે તે જાણ્યું નથી. પણ જાણ્યા પછી દાખલો આપ્યો છે કે થાળીમાં શીરો પડ્યો છે, પીરસાણો છે, મીઠાઈ પરસાણી છે, તો જેવી આવી ખબર પડી કે આજ મીઠાઈ છે, બે મીઠાઈ છે. કેમ તારી તારી માન્યતા પાછળનો આધાર શું છે? તારી જાણકારી છે, તને ખબર છે કે મીઠાઈ છે, પથરો નથી, થાળીમાં પથરો નથી મૂક્યો. એક એક વસ્તુ આવે, જેટલી આવે એટલી જગતના કેટલા પદાર્થો આપણે કે હું જાણું છું ને, અને એમાં કેટલી મજા આવે. કોઈ કાંઈ વાત કરે તો શું કે હું જાણું છું. અરે તું જાણું છું એ જેટલી મજા આવે છે એટલો એ જાણનારને તું જાણું છું, અને પાછો કે આત્મા નથી. હું જાણું છું પણ આત્મા નથી, તો જાણ્યું કોણે? જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. અહીંયા મનોરંજન પણ કરે છે, કટાક્ષ પણ કરે છે, ઠપકો પણ આપે છે કે હવે તને અમારે કહેવાય નહીં સાદી સીધી ભાષામાં કે તું મૂરખ છો, બેવકૂફ છો, એમ કહેવાય નહીં. જ્ઞાનીઓ ન કહે, જ્ઞાનીઓ એમ જ કહે કે ભલા માણસ આ તારું જ્ઞાન કેવું જ્ઞાન, કે જેને તું જાણસ એ જાણનારને નથી માનતો, જેને જાણસ એને માનસ. અને એમાં તારી માન્યતાને કોઈ ચેલેન્જ કરે તો તું પડકાર ઝીલી લેશ કે હું કહું છું આ જ છે, ચાલો આપણે સાબિત કરી દઈએ, લાગે શરત. તારી આટલી બધી માન્યતાની પાછળ, આટલા વિશ્વાસની પાછળ કારણ શું? તો હું જાણું છું બરોબર એટલે શરત લગાવું છું, હું ખોટો નહીં પાડું. અરે તું જેને જાણસ એની પાછળ તારી આટલી બધી માન્યતા છે. જાણનાર તે માન નહીં પણ જે જાણે છે એને કેમ માનતો નથી? એમાં તારી શ્રદ્ધા કેમ નથી? એ શ્રદ્ધાના આધારે જીવન કેમ નથી ચાલતું કે હું આત્મા છું? આત્માના આધારે કેમ જીવન ચાલતું નથી અને દેહના આધારે કેમ કુદાકુદ કરે છે? તારી અવળી સમજણ, તારી ખોટી માન્યતા, એના આધારે પર તું આખું જીવન જીવે છે. એ જીવનમાં દુઃખ ન હોય તો શું હોય? જે ભ્રમણામાં જીવે, જે ભ્રાંતિમાં જીવે, એ જીવનમાં દુઃખ ન હોય તો શું હોય? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અને તું એમ કહેશ કે બહુ દુઃખી છું, આટલું આટલું જાણવા છતાં તું દુઃખી છું, આટલા આટલા પદાર્થોની જાણકારી તને છે છતાં તું દુઃખી છું. તું જીવન જીવસ એ તારી જાણકારી, જાણનારના આધારે જીવતો નથી, જાણસ એના આધારે જીવે છે. પદાર્થને જાણસ, પદાર્થના આધારે જીવન જીવસ. એને એ પોતે એનાથી ત્યારે પણ એ પકડા જુદો રહે છે, એને બરોબર યથાર્થ રૂપમાં પરિપ્રેક્ષ્યમાં જાણતો નથી. એટલે જગતમાં બધી રોજ આવી લખ્યું છે કે રોજ બરોજની ઘટના કહીએ છીએ તમને, રોજ બરોજની કપડાં ઘટ એટલે માટીના પદાર્થો, આભૂષણ હેમના પદાર્થો, આ કેટલા સાથે આપણો સંબંધ છે, અસંખ્ય પદાર્થો સાથે આપણો સંબંધ છે. આપણો સંબંધ જાણપણાનો છે એટલે એની સાથે જીવીએ છીએ. આપણે ઝેર સાથે નથી જીવતા, આમાં આપણને એકેય નહીં, આપણને ખબર છે કે આમાં મને કાંઈ નુકસાન નહીં થાય. કેટલા પદાર્થો આવે એને આપણે તરત જ આરોગ્ય લઈએ, કેમ? જાણીએ છીએ. માટે એટલે જ્ઞાનીઓ કે અજાણ્યું ફળ કોઈ દી ખાવું નહીં, અજાણ્યો પદાર્થ કોઈ દી ગ્રહણ કરવો નહીં. શું કામ? તું જાણતો નથી માટે સલામત નથી. આપણું જીવન આપણી જાણકારી ઉપર ચાલે છે. જે કંઈ આ વાત આપી હોય તે આપણે કંઈક આ લ્યો, મને કાંઈ નહીં થયું, હું જાણું છું. જાણનારને જાણતો નથી. આખી વિશેષતા એ આવી ગઈ. જ્ઞાની કે છે અહીંયા જીવો તો ખરા, હદ છે ને, કે જે જાણે છે એના આધાર ઉપર જીવન પસાર કરે છે, પણ જાણનાર છે એને જાણતો નથી. એટલે કે છે, સાહેબ આ તારું જ્ઞાન કેવું છે? આત્મા છે તે શબ્દ સ્વીકારી લઈએ, પણ સાહેબ શરીર છે તે જ આત્મા છે, આત્મા બીજો નથી. પાછો શિષ્ય બરાબર તૈયાર છે, એની વાતને હજુ છોડતો નથી, પકડ મૂકતો નથી. સાહેબ તમે કીધું ને જાણનાર, એ જાણનાર હું શરીર, એ જાણનાર તે હું શરીર. શરીરથી જુદો કોઈ આત્મા હોય એવું હું માનતો નથી. કઈ વાંધો નહીં, ગાથા નંબર 56 55 થી નિવેડવું આવ્યું. પરમ બુદ્ધિ કૃષ્ણ દેહમ સ્થૂળ દેહમ અતિયલ, દેહ હોય જો આત્મા ઘટે ન આમ વિકલ.
ટીકા: દુર્બળ દેહને વિશે પરમ બુદ્ધિ જોવામાં આવે છે અને સ્થૂળ દેહને વિશે થોડી બુદ્ધિ જોવામાં આવે છે. જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. જગતમાં બે પ્રકારના માણસો છે, એક તો જાડા અને બીજા સુક લકડી, હાડકા ગણી શકાય તેવા. પરમ કૃપાળુ દેવ કહે છે કે અમને એવું જોવામાં આવે છે કે જેનો દેહ દુર્બળ છે, જેનું શરીર ક્રૂસ છે, જેને હાડકાનો માળો કહી શકાય, એવા શરીરમાં પરમ બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ જોવામાં આવે છે. ગાંધીજીનો દેહ હાડકાનો માળો મુઠ્ઠીભર હતો, પરમ કૃપાળુ દેવ હતા હાડકાનો માળો મુઠ્ઠીભર. પરંતુ દુર્બળ દેહ વિશે પરમ બુદ્ધિ જોવામાં આવે છે અને જેનું સ્થૂળ શરીર છે એટલે 100 કિલો 200 કિલો વજન છે, એના વિશે થોડી બુદ્ધિ જોવામાં આવે છે. તો ક્રૂસ શરીરમાં પરમ બુદ્ધિ અને સ્થૂળ શરીરમાં અલ્પ બુદ્ધિ જોવામાં ઘણી વખત આવે છે. તેથી અમારે એમ કહેવું છે કે તારા કહેવા પ્રમાણે જો દેહ જ આત્મા હોય તો સ્થૂળ દેહમાં વધારે બુદ્ધિ અને ક્રૂસ દેહમાં ઓછી બુદ્ધિ, એ પ્રમાણે વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. તમને શું લાગે છે, સ્થૂળ દેહવાળા પણ અહીં બેઠા હશે અને ક્રૂસ દેહવાળા પણ અહીં બેઠા હશે? આ તમારા માટે વાત નથી. આ વાત એટલા માટે કરીએ છીએ કે જો શરીર તે જ આત્મા હોય તો આ પ્રમાણે હકીકતમાં હોવું જોઈએ. સ્થૂળ દેહ એટલે દેહ જેટલો પહોળો એટલી બુદ્ધિ વધારે, અને ક્રૂસ દેહ એટલે શરીર જેટલું શુકલકડી એટલી બુદ્ધિ ઓછી. પરંતુ અનુભવ જરા જુદો થાય છે. ઘણી વખત પરમ બુદ્ધિ દુર્બળ દેહમાં અને સ્થૂળ દેહ વિશે અલ્પ બુદ્ધિ જોવામાં આવે છે. હે શિષ્ય, જો દેહ જ આત્મા હોય તો આવો વિરોધ જોવામાં ન આવે. જો દેહ જ આત્મા હોય તો સ્થૂળ દેહવાળા વધારે બુદ્ધિશાળી અને શુકલકડી હોય તે અલ્પ બુદ્ધિશાળી હોવા જોઈએ, પણ જગતનું નિરીક્ષણ કરતાં એક જ સરખો અનુભવ થતો નથી. માટે અમે કહીએ છીએ કે દેહ તે આત્મા નથી, દેહ જુદો છે અને આત્મા જુદો છે.
આટલી મીઠા સરળતાથી કોણ સમજાવશે? શરીર અને આત્મા એક હોત તો આટલું તો લોજિક કામ કરત કે સ્થૂળ દેહમાં વધારે બુદ્ધિ અને પાતળા શરીરમાં ઓછી બુદ્ધિ. આનો અર્થ એમ પણ ન કરશો કે સ્થૂળ દેહમાં દેહવાળા પાસે બુદ્ધિ જ નથી. આ તો બહુ મોટો અનર્થ થઈ જાય. બહાર જઈને એમ કહેશો કે ગુરુજીએ શું કહ્યું, અમે સ્થૂળ દેહવાળા એટલે કે ઉપલા માળ ખાલી. અમે એમ નથી કહેતા, પરંતુ સમજણ આપવા કહીએ છીએ કે દેહ જ આત્મા હોત તો આવું થવું જોઈએ. સ્થૂળ દેહ વિશે બુદ્ધિ વધારે અને કૃષ દેહ વિશે બુદ્ધિ ઓછી, પરંતુ દુર્બળ દેહ વિશે પરમ બુદ્ધિ અને સ્થૂળ દેહ વિશે થોડી બુદ્ધિ એવું પણ જોવામાં આવે છે. જો દેહ આત્મા એક હોત તો આવો વિરોધ ન દેખાત. માટે હે શિષ્ય, અમે તને કહીએ છીએ કે દેહ પણ જુદો છે અને આત્મા પણ જુદો છે. બંને એક હોત તો સ્થૂળ દેહમાં પરમ બુદ્ધિ હોત અને કૃષ દેહમાં અલ્પ બુદ્ધિ હોત. આપણે અહીં સમાપન કરીએ છીએ. હવે 57મી ગાથાનો પ્રારંભ થશે. 57મી ગાથા દ્રવ્યાનુયોગની ગાથા છે.
પરમ ગંભીર અને પરમ તાત્વિક અર્થસભર છે. બંને દ્રવ્યો જળ અને ચેતન સ્વતંત્ર છે. બંને દ્રવ્યોનો સ્વભાવ પણ સ્વતંત્ર છે. બંને દ્રવ્યો સાથે હોઈ શકે છે, પરંતુ સાથે હોવા છતાં એકમેક થઈ શકતા નથી. ત્રણેય કાળ એક દ્વૈત ભાવ જ છે, અદ્વૈત થતું નથી. વેદાંત અદ્વૈતની વાત કરે છે, પરંતુ વિતરાગ પરમાત્મા ના કહે છે. એ એમ કહે છે કે બંને દ્રવ્યો જુદા છે અને તેના લક્ષણો પણ જુદા છે, માટે બંને ભિન્ન છે અને બંનેનો પ્રગટ સ્વભાવ છે. પ્રગટ સ્વભાવ હોવાના કારણે એકપણું પામતા નથી. બંને દ્રવ્યો સાથે સાથે રહે છે પણ એક થઈ શકતા નથી.
બસ અહીંયા આપણે રોકાઈએ. આપણે 55 અને 56મી ગાથાની જે વાત છે એ પૂરી થાય, પછી તત્વની વાત આવે છે 57મી ગાથામાં, ત્યારે એની વિચારણા લઈશું. 56મી ગાથાના અંતે શિષ્યએ સરસ મજાનો ગુરુને જવાબ આપી દીધો કે તમે કહો છો જાણનાર તે આત્મા, એ માની લઈએ તો એ આત્મા શબ્દ અમને માન્ય છે, આત્મા અમે સ્વીકારી લઈએ છીએ, પણ સાહેબ હવે એક જ વાત છે કે શરીર છે એ જ આત્મા છે, એટલે તમારી ને અમારી બંનેની વાત પૂરી, ઝઘડો પૂરો. જાણનાર તે હું જ છું, હું એટલે શરીરરૂપી દેહરૂપી જે હું છું એ જાણું છું, બરાબર છે, વાત પૂરી થઈ જાય છે. ગુરુ એવા આનો જવાબ કેમ દેવો? કેમ કે એ વાત સાચી છે કે હું જાણું છું. આત્મા જાણે છે એટલે આત્મા સેના વડે જાણે? આગળ તમે જ કીધું, ઇન્દ્રિયોથી જાણે છે. તો ઇન્દ્રિયો તો શરીરની છે ને, એ કાંઈ આત્માની તો નથી. તો બરાબર છે, તમે જેને આત્મા કહો છો એને અમે શરીર કહે છે, કાંઈ બહુ ભેદ નથી. ગુરુજી તમે સમજી જાઓ. કેટલો ચાલાક શિષ્ય છે, ક્યાં ભેદ હતો અમારા અને તમારા વચ્ચે? માત્ર એટલું છે કે તમે જેને આત્મા માનો છો એને અમે શરીર માનીએ છીએ. હવે તમારી વાત સાંભળ્યા પછી આપણે એક નક્કી કરીએ બે જણા સમાધાન, કે અમારું શરીર તમારો આત્મા, એટલે વાત પૂરી. કારણ કે બધી વાત આવી જાણવાની, અને જાણવાનું કામ આંખ કરે, કાન કરે, ઇન્દ્રિયો કરે, આ શરીરથી જાણી શકાય, બાકી તો શું જાણી શકાય. એટલે હવે આપણે એક જ સમજૂતી કરી લઈએ. એટલે એને કહ્યું છે કે માટે આત્મા છે એમ નક્કી થાય છે. શિષ્યે કહ્યું હતું કે અથવા દેહ જ આત્મા છે, આત્મા છે એ શબ્દ સ્વીકારી લઈએ, પણ સાહેબ શરીર છે તે જ આત્મા છે, આત્મા બીજો નથી. આનો જવાબ દીધો. એના જવાબમાં આ ગાથા બહુ અત્યંત કુશાગ્ર બુદ્ધિ ગુરુની કેવી છે, કેટલી તીક્ષ્ણતા છે. ગુરુ એને એ જ વાતથી પકડે છે કે પરમ બુદ્ધિ કૃષ દેહમાં સ્થૂળ દેહ મતિ અલ્પ, દેહ હોય જો આત્મા ઘટે ન. એ શિષ્ય તું કે છે મને માન્ય છે કે દેહ છે એ જ આત્મા છે, બરાબર છે. હવે એક જવાબ આપ કે જેટલો દેહ મોટો સ્થૂળ જાડો એમાં બુદ્ધિ અલ્પ, અને જેટલો દેહ દુર્બળ પાતળો સુકલકડી એમાં બુદ્ધિ તીવ્ર, આ વિરોધ કેમ આવ્યો? જો શરીર જ હોય જાણનાર તો શરીર તો શરીરના જેટલા ભાગ વધારે હોય, જેમ બહુ જાડો હોય તો ચરબી વધારે હોય ને,
હાડકા મોટા હોય ને, જાડા હોય ને, શરીરની સાત ધાતુની રચના જે થાય એમાં સ્થૂળ શરીરવાળાનું બધું સ્થૂળ હોય ને, તો કે એમાં એની બુદ્ધિ કેમ નથી? બધાની વાત નથી થતી, અપવાદ રૂપ વિરોધની વાત કરે છે. એમ ન કહેવું કે સ્થૂળ શરીરવાળામાં બુદ્ધિ ન હોય. આવું પાછું આ કથાનું અર્થઘટન જાણે અજાણે કરશો નહીં પાછું, નહીં તો બીજી ભૂલ થશે. એમ નથી કહેતા ગુરુદેવ. ગુરુદેવ શું કહે છે? આવો વિરોધ કેમ આવે છે? વિરોધ ક્યારે આવે? કે બહુ સ્થૂળ બુદ્ધિવાળો, બહુ સ્થૂળ શરીરવાળો હોય એનામાં બુદ્ધિ અલ્પ જોવા મળે, અને એકદમ શુકલકડી કયા હોય એનામાં પણ તીક્ષ્ણ બુદ્ધિ જોવા મળે. આ વિરોધ કેમ? જો શરીર છે એ જ જાણનાર છે, તો આ જાણનારનું પ્રમાણ, આનું કદ, આનું વજન, આ તો મોટું થયું, તો આની પાસે જાણવા માટેનું જે બુદ્ધિ તત્વ છે એ તો જબરજસ્ત હોવું જોઈએ. એની માત્ર ચરબીનું વજન છે એવું નહીં, એની બુદ્ધિ પણ એટલી વધારે હોવી જોઈએ ને, એનું પ્રમાણ વધારે હોવું જોઈએ. એનામાં શાણપણ, ડાપણ, આપણે જેને કહે મીઠું, થોડું વધારે હોવું જોઈએ ને, કેમ કે જેમ શરીર વધારે. તો કે ત્યાં આવું જોવા મળે છે, જગતના જીવોને જોતા ક્યારેક જેની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે, તીક્ષ્ણ છે, એનું શરીર અત્યંત શુકલકડી છે, અને જેનામાં બુદ્ધિ નથી, અલ્પ છે, સમજી શકતો નથી, કેટલેક અંશે મૂઢ છે, એનું શરીર તો ઘણું હોય છે. તો આ જાણનારને અને શરીરને સંબંધ એ સમજાવવું છે. વિરોધ આવે અહીંયા, સારું શરીર હોય અને બુદ્ધિ સરસ હોય તો બને, કે એવા સ્થૂળ શરીરમાં પણ આત્મા તો ચૈતન્ય છે ને, અને શુકલકડી શરીરમાં આત્મા તો, અમે કહીએ છીએ કે આત્મા જાણનાર છે, એને શરીર સાથે કોઈ સંબંધ નથી. તું એમ કહેશ કે જાણનાર છે એ શરીર જ છે, તમે એને આત્મા કહો છો, અમે એને શરીર કહીએ છીએ. કેટલી સરસ વાત સમજવાની છે. ક્યાંય કોઈ જાડા માણસ પ્રત્યેનો અભાવ ન આવવો જોઈએ. જાડો હોય, સ્થૂળ હોય, એ પણ બુદ્ધિમાન હોઈ શકે છે, એ પણ બધી જાણકારી એનામાં હોઈ શકે છે. પણ તું એમ કે ના, જાણકારી શરીર ઉપર જ આધાર રાખે છે, તો આવો વિરોધ કોઈ દી આવવો જોઈએ નહીં. પણ આમાં વિરોધ આવે છે. વિરોધ આવવાનું કારણ શું છે? તો કે આ બંને, આત્મા પણ જુદો છે અને દેહ પણ જુદો છે. જો બંને એક હોત તો સ્થૂળ દેહમાં પરમ બુદ્ધિ હોત અને કૃશ દેહમાં, નબળા શરીરમાં ઓછી બુદ્ધિ હોત. કેમ કે તારું જ કહેવું છે. આ વાતને એટલી સરસ રીતે માત્ર શિષ્યની દલીલથી, આ વાત માત્ર જાડા પાતળા શરીરની નહીં પણ વિરોધની વાત આવે છે. એટલે આ ગાથાને વિરોધના સંદર્ભમાં સમજજો, જનરલ નહીં સમજવાની. કે નાના જે પાતળો હોય એનામાં જ બુદ્ધિ વધારે હોય, અને જાડા હોય એનામાં, કૃશ શરીર હોય એનામાં જ બુદ્ધિ હોય, અને સ્થૂળ શરીર હોય એનામાં બુદ્ધિ ન હોય, એવું આ ગાથાનું અર્થઘટન નથી. એ કહે છે ઘટેનો આમ વિકલ્પ, અમે વિકલ્પની વાત કરીએ છીએ, કે કૃશ દેહ છે છતાં પણ પરમ બુદ્ધિ એનામાં છે, અને સ્થૂળ દેહ છે તો પણ અલ્પ બુદ્ધિ છે. જો શિષ્ય તું એમ કહેતો હો કે દેહ છે એ જ આત્મા છે, એ જ જાણકાર છે, અને જે જાણકારને અમે આત્મા કહીએ છીએ, એની શક્તિ કહીએ છીએ, એને તું દેહ કહેતો હો, તો આ વિકલ્પ કેમ આવે, આ વિરોધ કેમ આવે? તો આ બહુ સ્પષ્ટ છે કે શરીરની જો એક પ્રોપર્ટી હોય બુદ્ધિએ, તો પછી જેવું શરીર એટલા પ્રમાણમાં બુદ્ધિ વધારે. પણ નથી એવું થતું, એવું બનતું જોવામાં આવતું નથી. કેટલીક વાર એથી વિપરીત જોવામાં આવે છે. તો આ વિરોધ કેમ છે, આ વિકલ્પ કેમ છે? એ શિષ્ય, આ તને અમારે સમજાવવું છે કે દેહ અને ચૈતન્ય બંને જુદા છે. સ્થૂળ દેહમાં રહેલું ચૈતન્ય પણ તીક્ષ્ણ બુદ્ધિવાળું હોઈ શકે છે, અને કૃશ દેહની અંદર રહેલું ચૈતન્ય પણ મૂઢ હોઈ શકે છે. આ બરોબર સમજ આવવી જોઈએ. આને કહેવાય યથાર્થ સમજણ. એટલે નહીં તો ગાથાનો અર્થ અવળો કરી નાખે,
અને ઘણી જગ્યાએ એવું બોલ્યું છે કે કૃપાળુ દેવે લખ્યું છે ને ગાથામાં, એ હારો સ્થૂળ શરીર વાળો છે, મૂળ છે એવું નથી. વિરોધની વાત કરે છે, જ્ઞાની ક્યારેય એની સાથે જોડતા નથી. કેમ કે આત્માને તો શરીર સ્થૂળ હોય કે કૃશ હોય એની સાથે કાંઈ સંબંધ નથી, એ તો ચૈતન્ય છે. અને એની જાણવાની શક્તિ એ ચૈતન્ય શક્તિ છે, ચિત્તી છે. ચિત્તીને શરીરની સ્થૂળતા સાથે સંબંધ નથી. શિષ્ય કહે છે કે જે સ્થૂળ હોય એનામાં ચૈતન્ય વધારે હોય અને જે કૃશ હોય એનામાં ચૈતન્ય ઓછું, એવું નથી. બે જુદા છે, બંને પદાર્થો જુદા છે. એક ચેતન છે, એક જડ છે, પૂદગળ છે. એક વિનાશી છે, એક અવિનાશી છે. એક સંયોગી છે, એક સ્વાભાવિક છે. આમ વિવેક કરતા જવાનો, એટલે ગાથાનો અર્થ સમજવામાં ત્યારે આપણાથી પણ કોઈ ભૂલ ન થવી જોઈએ. આજે એટલે આટલું બસ છે. વિશેષ અવસરે.